તારીખ 22/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 597 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 278
આત્મકલ્યાણનો નિર્ધાર જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદીએ કર્યો છે કે તીર્થંકરોએ કર્યો છે એવો નિર્ધાર કોઈ બીજા સંપ્રદાયને વિશે નથી. અન્ય સંપ્રદાયોમાં વેદાંતથી તો બધા હેઠે છે. વેદાંત જેટલું તત્વજ્ઞાન, આત્મવિષયક તત્વજ્ઞાન તો કોઈ સંપ્રદાયને વિશે નથી. પણ એટલે વેદાંતની ચર્ચા કરશે, પછી બીજાની ચર્ચા કરવાની કોઈ આવશ્યકતા નથી. વેદાંતાદી દર્શનનો લક્ષ્ય આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે. ઓકે છે, વેદાંતનું પણ એમને સારી રીતે અધ્યયન કર્યું છે અને લક્ષ્ય કંઈક એવો છે કે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ. જીવે ધર્મ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે, પુણ્ય બંધન માટે નથી, પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે એવો એમનો એમનો લક્ષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ, એ બે વાત ત્યાં છે એમ કહે છે. પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. એટલે સાંગોપાંગ જે અવિપરીત નિરૂપણ આવવું જોઈએ, ક્યાંય વિપર્યાસ ન આવવું જોઈએ એવી વાત ત્યાં વેદાંત દર્શનની અંદર જોવામાં આવતી નથી. આ વિચારવા જેવું છે. વેદાંતના દ્રષ્ટાંતે ભલે અહીંયા વાત કરી હોય કે આત્મજ્ઞાન અને મોક્ષની મોક્ષના લક્ષ્ય વિચારણા કરનારને પણ વિપર્યાસ રહે છે. શું વિચારવાનું છે કે આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષ્ય વિચાર કરનારને પણ વિપર્યાસ રહે છે. કે જૈન દર્શનમાં બીજા ફાંટા પડ્યા એ પણ આત્મજ્ઞાન અને મોક્ષની વાત તો કરે છે, છતાં અન્ય મત જેવી સ્થિતિ થઈ ગઈ છે. વેદાંતની વાત છોડો, અન્ય મતની વાત છોડો, હવે આપણી પોતાની વાત વિચારવા જેવી છે કે આત્મજ્ઞાન અને મોક્ષ સંબંધી વિચારણા કરવા જતાં કઈ વિપર્યાસ રહે છે કે નહીં, આ વાત વિશેષ કરીને વિચારવા જેવી છે. એમ નથી કે આત્મજ્ઞાન અને મોક્ષને ના લક્ષ્ય આપણે વિચારીએ છીએ માટે વાંધો આવે જ નહીં, માટે ભૂલ પડે જ નહીં, વિપરીતતા રહે જ નહીં, એવું કાંઈ નથી. કેમ કે આપણો ઘર તો અહીંયા કાંઈ નથી. વેદાંતાદિ દર્શનના તત્વજ્ઞાનના મૂળ નિરૂપકો છે એ તો ઘણા ઉઘાડવાળા હતા. શંકરાચાર્યદિ તમે જુઓ, વેદવ્યાસ જુઓ, ઘણા ઉઘાડવાળા હતા. પ્રસંગતિ પ્રકરણ નામનું શાસ્ત્ર છે, ભગવાન ઉમા સ્વામી છે, જેમણે તત્વા સૂત્ર વેચ્યું છે, અગાસ્તીની બહાર પડ્યું છે. અને બંને સંપ્રદાયો માન્ય છે. તત્વાર સૂત્ર બંને સંપ્રદાયના માન્ય છે, એમાં પ્રસમૃતિ પ્રકરણ પણ આચાર્ય પણ માન્ય છે ને એમની કૃતિ પણ માન્ય છે, બંને માન્ય છે. કેમ કે એ પ્રારંભનો કાળ હતો, આ વસ્તુ સારી છે તો એની ટીકા વગેરે કરે, માટે વિપર્યાસ ન આવે એવું કઈ નથી. આત્મજ્ઞાન નો વિષય હાથમાં લઈએ વિચારણામાં કે મોક્ષના લક્ષ્ય વિચાર કરે તો પણ વિપર્યાસ ન જ આવે એવું કઈ નથી. સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જો વેદાંત આદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. હવે એ લક્ષ હોવા છતાં નિર્ધાર નથી એમ કહે છે. ધ્યેય બાંધવું જોઈએ ને, સંપૂર્ણ મોક્ષ એટલે સંપૂર્ણ શુદ્ધિનો નિર્ધાર હોવો જોઈએ, એને ધ્યેય બાંધવામાં નિર્ધાર શબ્દનો પ્રયોગ કર્યો છે એ બરાબર છે. કે જો એ સંપૂર્ણપણે હોય અથવા યથાયોગ્યપણે હોય તો આગળની લાઈન બધી બરાબર ચાલે, નહીતર આગળ જતા વિપરીત આવે. કેમ કે ક્ષોભસમમાં તો જણાય છે કે સંપૂર્ણ શુદ્ધિ રૂપ જે મોક્ષ છે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, પણ જણાયું એટલે શું? નિર્ધાર કર્યો કે નથી કર્યો, ધ્યેય બાંધ્યું છે કે નથી બાંધ્યું, કે માત્ર જાણ્યું છે સમજવા મળ્યું છે. આ બે વચ્ચે જે અંતર રહી જાય છે એ અંતર હંમેશને માટે કોઈ ને કોઈ વિપર્યાસને સ્થાન આપે છે, એમ અહીંથી નીકળે છે, અહીંથી એ વાત નીકળે છે. નહીતર જેનો લક્ષ આત્મજ્ઞાન નો હોય ને સંપૂર્ણ મોક્ષ નો હોય એને પછી આગળ બીજી ગડબડ કેમ થવી જોઈએ અથવા તો ન થવી જોઈએ એમ લાગે છે, પણ એવું નથી. એનો યથાયોગ્ય નિર્ધાર થાય, સંપૂર્ણ નિર્ધાર થાય ત્યારે જ પછી આગળમાં વિપર્યાસ થવાની પરિસ્થિતિ નથી રહેતી. ધ્યેય બાંધ્યું હોય, નિર્ધાર એટલે શું? ગુજરાતીમાં નિર્ધારનો અર્થ એવો થાય છે, ભાવ એવો આવે છે કે આ કરવું જ છે, કરવા ધાર્યું છે, કે આ કરવું જ છે, મોક્ષ કરવા ધાર્યો છે, મોક્ષ જ કરવો છે. એ કેમ કેવળ જ્ઞાન આ કાળમાં ન હોય એનો અસ્વીકાર કરે છે, સ્વીકાર નથી કરતા. આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય એનો સ્વીકાર કેમ નથી કરતા? આગમ વચન છે, કેમ કે એ તો પોતે અત્યારે સંપૂર્ણતા લેવા જ માંગે છે, એને એ વાત પોતાના ધ્યેયથી અનુકૂળ નથી લાગતી. લખ્યું છે કદાચ પાછળથી આવી ગયું હોય, ગમે તેમ શું કરવાનું થાય? મારે મારી આત્મશુદ્ધિ કરવી છે એ શું કરવા હું ન કરવા, અને શા માટે હું ન કરી શકું? કારણ શું? જે જે એના વિરુદ્ધ કારણો છે તો ભાવો છે પોતાના, પર પદાર્થો તો છે ને, મારા ભાવમાં ફેર કરવો એ મારો અધિકારનો વિષય છે. એવો પ્રકાર આવે છે અંદરથી, એવો પ્રકાર ઉમે છે. અથવા તો જે નિર્ધાર કરે છે સંપૂર્ણ શુદ્ધિનો, મોક્ષનો નિર્ધાર કરે છે, એ જીવ પોતાના નિર્ધારિત વિષયને વિસ્મરણ કરતો નથી ક્યારે, એનું વિસ્મરણ એને નથી. નિર્ધારિત સ્થાને પહોંચવું છે એના ભાનમાં સદાય રહે છે. એટલે યથા તથ્ય અને સંપૂર્ણપણે એ પોતાના લક્ષ્યને, ધ્યેયને અથવા નિર્ધારને વળગીને પ્રવર્તે છે. પછી જેટલી શક્તિ છે એટલો પ્રવર્તે છે, યોગ્યતા છે એટલો પ્રવર્તે છે, પણ એને વિસ્મરણ કરીને કે એને ભૂલી જઈને કે એને ત્યાગ કરીને કે કુર મૂકીને અથર ચડાવીને પછી પ્રવર્તમાન નથી. એવી કોઈ અલૌકિક જાગૃતિ આ નિર્ધાર સાથે સંકળાયેલી છે. તપાસવાનો જરૂર નથી પડતી, એવો નિર્ધાર કર્યો છે કે એ ચાલુ જ રહે છે. અને એ પ્રકાર પછી મારું ચાલુ છે કે નથી એ પ્રશ્ન નથી. એક માણસ એક વાહન ચલાવે છે, ક્યાંય પહોંચવા માટે ચલાવે છે કે નહીં, તો જ્યાં એને પહોંચવું છે એ કયા સમયે ભૂલે છે? ચાલતી ગાડીએ જયારે પોતે ગતિમાન છે તો જ્યાં પહોંચવું છે એ ક્યારે ભૂલે છે? એને તપાસવું પડે છે રસ્તામાં, તો કઈક બીજે રસ્તે નથી જોઈએ. એ પાકું છે. એવી રીતે એની જે પરિણામની ચાલ છે એ સરસ રીતે ગોઠવાઈ જાય છે. વેદાંત દર્શન એને એવા જીવોએ નિરૂપણ કર્યું છે એમ કે છે. વેદાંત દર્શનનું નિરૂપણ જેણે કર્યું છે એમાં આત્મજ્ઞાનનો લક્ષ જોવામાં આવે છે, એમાં સંપૂર્ણ મોક્ષનો લક્ષ જોવામાં આવે છે કે એ લક્ષ્ય વાતો કરી છે, પણ નિર્ધાર કરીને એ વાત કરી હોય એવું દેખાતું નથી અમને એમ કે છે. એટલે એ તો એમની વાત થઈ, હવે આપણે આપણી વાત વિચારવી છે, એ ચર્ચા ચાલે છે. આત્મજ્ઞાનના લક્ષ્ય આપણે આ શાસ્ત્રોમાંથી છે અને મોક્ષ પામવું છે માટે આપણું કલ્યાણ કરવું છે, મોક્ષ પામવું છે માટે આ શાસ્ત્રોમાંથી છે. પણ એ સંપૂર્ણ મોક્ષનો યથાયોગ્ય અને સંપૂર્ણપણે નિર્ધાર ન કર્યો હોય તો આ શાસ્ત્રો વાંચવા છતાં પણ વિપર્યાસની સંભાવના છે. જ્યાં સુધી વિપર્યાસ રહે ત્યાં સુધી સ્વાનુભવ થાય નહીં, આમ ગડબડરી જાય, એ વિચારવા જેવું છે. બહુ ભાગ જીવો શું કરે છે કે આપણે ક્યાં અન્ય મતમાં છીએ, આમ તો જૈન છીએ, પણ એ જૈનમાં પણ દિગંબર હોય એમ વિચારે કે આપણે ક્યાં અન્યમાં છીએ, આપણે તો મૂળ દિગંબરમાં છીએ. વળી દિગંબરમાં હોય પછી એમ વિચારે કે આપણે ક્યાં સંપ્રદાય, આપણે તો ગુરુદેવના અનુયાયી છીએ. બહુ ફરી સંપૂર્ણપણે મોક્ષનો યથાયોગ્ય નિર્ધાર ન થાય ત્યાં સુધી અહીંયા પણ ગડબડ રહેવાની છે અને રહે છે અને રહી છે. આ પરિસ્થિતિ હોય છે, અહીં સુધી વિચારવું જોઈએ.
સંપૂર્ણ મોક્ષનો નિર્ધાર કરવો બરાબર,
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એ વિષયક ચર્ચા છે. એ વિષયક ઉપાયો નિરૂપણ છે કે કેવી રીતે આત્મજ્ઞાન થાય, કેવી રીતે મોક્ષ થાય, એ બધી વાતો એમાં છે. પણ એ વાતોમાં વિપર્યાસો છે એ એમ સૂચવે છે કે આ વિષયનો યથાયોગ્ય નિર્ધાર આ નિરૂપણ કરનારમાં નથી, એ વાત પોતે શોધી છે, સ્પષ્ટ કરી છે. પૂર્ણ શુદ્ધિનો નિર્ધાર એટલે ધ્યેય ન બાંધ્યું હોય એ રહી જાય.
આત્મજ્ઞાન
આત્મજ્ઞાન પછી જ થાય છે ને, આવો નિર્ધાર થાય એને પછી આત્મજ્ઞાન થાય છે. પણ નિર્ધાર જ નથી એને આત્મજ્ઞાન ક્યાંથી થવાનું? તો ભલે આત્મજ્ઞાનના શાસ્ત્રોમાં છે, સમય સાર આખી જિંદગી વાંચવી જોઈએ અને સમય સાર આત્મજ્ઞાન કરવા માટે ઉપલબ્ધ સાહિત્યમાં ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે ભગવાન કુંકુંદાચાર્ય. પણ મૂળમાં નિર્ધાર ન કર્યો હોય સમય સાર વાંચ્યા જ કરે, ગાથાઓ મોઢે થઈ જાય, ટીકા મોઢે થઈ જાય, મુખ પાઠે થઈ જાય, વાંચતા વાંચતા એ તો સ્વાભાવિક છે, સહેજે સહેજે થઈ જાય, એથી કઈ આત્મજ્ઞાન નહીં થઈ જાય. જોકે ત્યાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા નથી, અને સમય સારાદીમાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા છે, પણ એ તો કરનારને છે, શાસ્ત્ર લખનારને છે, વાંચનારને છે કે કેમ એ બીજી વાત છે. પાછી લખનારને તો યથાર્થ છે, પણ એના વાંચનારને એ યથાર્થતા આવી એનો આધાર નિર્ધાર ઉપર રાખે છે. નહીતર એમાં કહેવું છે કાંઈ અને પોતાને સમજવું છે કાંઈક, એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. એ જ સમયસારના અર્થઘટન ઉપર વિવાદ નથી થતો આપણે ત્યાં, કે આ ગાથામાં આમ કેવું કેવું છે, તો કે નહીં આ ગાથામાં આમ કેવું છે, ક્યાંથી થાય છે, ક્યાંથી એ થઈ
ગયું,
એ નિર્ધાર મુજબ થઈ મોક્ષની વાત કરી છે, પણ એ નિર્ધાર એને નથી કર્યો. એમ કે છે એને નથી કર્યો, એની પાસે રહ્યો, આપણે કર્યો છે કે નથી કર્યો એ વિચારવાનું છે. શું બરાબર છે, આ વાત ઉપરથી શું આપણે શું લેવાનું છે? વેદાંતની વાત આવી, ઠીક છે, ચાલો આપણે ક્યાં વેદાંતમાં છે એમ નથી કે આ 597 માં વેદાંતની વાત કરે છે, વેદાંતની કરે છે, તારી કરે છે,
આપણે
તું વિચારતો તારી પણ કરે છે. પછી દોષ જોવે છે તો પણ એ ધ્યેય વિહીન પ્રવૃત્તિ થઈ જાય છે. ચાલે છે તો ક્યાં જવું છે એ તો પેલા નક્કી હોવું જોઈએ ને, કે ચાલવું છે એટલું જ નક્કી છે, ક્યાંય જવું છે એમ નક્કી હોવું જોઈએ. તેનો યથાયુગ નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાયો નથી, અંશે જણાય છે. એટલે આ અંશમાં ભૂલ ખાય છે. પોતે પણ શું વિચારે છે કે જે આવું બધું કહેવા માંગે છે એમાં અંશે આપણે કરીએ છીએ, અંશે આપણે ત્યાગ કરીએ છીએ, અંશે આપણે રસ ઓછો કરીએ છીએ, ક્યાંક ક્યાંક રસ ઓછો કરો, અંશે આપણે આ તત્વજ્ઞાન નો વિષય નું લક્ષ્ય કરીએ છીએ, જે કઈ વિચારે અમે અંશે તો કરીએ છીએ, એ અંશ ઉપર વજન જાય છે. પછી બાકીના અંશમાં વિપર્યાસ છે એનું શું છે, કચાશ છે કે વિપર્યાસ છે? કચાશ હોય તો વાંધો નથી, વિપર્યાસ હોય તો વાંધો છે. પછી કેટલું બાકી રહ્યું એના ઉપર વજન નહીં જાય, કે ઘણું બાકી છે, પણ આટલું તો મેં મેળવ્યું ને, આટલું તો મેં મેળવ્યું ને, આટલું તો છે ને મારામાં, આટલું તો કરું છું ને, આ તો છે ને, આ દ્રષ્ટિ ખોટી છે, આ યથાયોગ્ય દ્રષ્ટિ નથી. આ દ્રષ્ટિ દર્શન ગુણને વધારે છે, કેમ કે વર્તમાન અવસ્થામાં સંતુષ્ટ ગુણો એને આવે છે, એ દર્શન ગુણને વધારે છે. દર્શન ગુણને વધારે છે એમ કહો કે મિથ્યાને દ્રઢ કરે છે. નિર્ધાર શબ્દ વાપર્યો છે તો વધારે ભાવ પાસન થાય છે, કે નિર્ધાર કરવો એટલે એક કામ નક્કી ગયું કે આ કરી નાખવું છે, આ અત્યારે થતું હોય તો બીજો સમય જોતો નથી. આ વર્તમાન ક્ષણે કર્યું હોય તો બીજો સમય નિર્ધારક બંધ રાખનાર, ગમે એ વિઘ્ન આવે તો પણ નિર્ધારેલું બંધ ન રહીએ, કરે છૂટકો પૂરો એમ છે. સારો શબ્દ આવ્યો છે, અંશે જણાય છે અને કાંઈ કાંઈ તે પણ પર્યાય ફેર જણાય છે. જે કાંઈ અંશ છે એમાં પણ પર્યાય ફેર માત્ર લાગે છે, જે રીતે હોવી જોઈએ એ રીતે નથી, એનું નામ પર્યાય ફેર છે. જો કે વેદાંત ને વિશે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે. વેદાંત ને વિશે પણ ઠામ ઠામ આત્મચર્યા એટલે આત્માના વિશે ચર્ચા ઠામ ઠામ કરી છે, ઘણી કરી છે. તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, પાંગોપાંગ અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગી શકતો નથી. એમાં વિપર્યાસ જોવામાં આવે છે એમ પણ બને. હવે પોતે પોતાના ઉપર શંકા કરે છે કે આવો આવા એમ કે મહાન પુરુષો એનામાં થઈ ગયા, અને છતાં તમે એમ કહો કે નહીં એમાં વિરુદ્ધતા છે. અવિરુદ્ધ નથી એટલે વિરુદ્ધતા છે, તો પછી ભાષા એવી વાપરે છે કે એમાં સાંગો પાંગ પણ અવિરુદ્ધ પણ જોવામાં આવતું નથી એમ. એમ લાગતું નથી કે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એટલે કે વિરુદ્ધ છે, વિરુદ્ધ છે. તો હવે પોતે પોતા ઉપર શંકા ઉઠાવે છે કે માનો કે કોઈ મને એમ કે વેદાંતિ પછી શંકા કરે મારા ઉપર કે એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદય ભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય. એમણે તો બરાબર વાત કરી હોય પણ તમારી સમજવામાં ફેર થયો હોય, કારણ કે તમારા નો ઉદય એવો હોય, પરિણામમાં એવી જાતનો ઉદય હોય કે તમને સમજણ ફેર થઈ જતો હોય. એમ જૈનના સત્શાસ્ત્રો વાંચતા સમજણ ફેર થાય છે, એમ વેદાંતના સત્શાસ્ત્રો વાંચતા તમને સમજણ ફેર થતો હોય, એવું કઈ બનતું હોય તો એ પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે એક વાતને સ્પષ્ટ કરવામાં પોતાની જાત ઉપર શંકા મૂકીને પછી સ્પષ્ટીકરણ આપે છે. કે વખતે ઉદય ભેદ થી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય કે આમાં વિરુદ્ધતા છે, એવી આશંકા કરીને પણ, એવી આશંકા કરીને પણ એટલે એ પડખું જાણે જાણ્યા બહાર નથી જવા દીધું, અજાણ્યા નથી એ વાતમાં ચાલતા, એવી આશંકા કરીને પણ ફરી ફરીને ચિત્તમાં એ તપાસ્યું છે, એ વાત વિચારી છે એટલે તપાસી લીધી છે, એ રીતે તપાસી લીધી છે. એટલું જ નહીં, હવે એથી આગળ જઈને વાત કરે છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામાવીને તેનો અવિરુદ્ધ જોવા માટે વિચાર કરેલ છે. શું કહે છે? આત્મવીર્ય એટલે આત્માનો જે પુરુષાર્થ છે એમાં પરિણમીને વિશેષપણે આત્મ પુરુષાર્થ કરીને પછી પાછો એ વાતને વિચારી છે કે આમાં વિરોધ છે કે અવિરોધ છે. અવિરોધ મારા પુરુષાર્થને આગળ વધવાની સાથે અને અવિરોધ પણ લાગે છે કે વિરોધ પણ પામે છે. શું કે છે કે એક તર્કણા અને વિચારણાનો વિષય છે, એ એક વિભાગ છે. એક અનુભવ પદ્ધતિનો વિષય છે, એ એક બીજો વિભાગ છે. તો માત્ર તર્ક વિચારણાથી એના વિરોધપણાને અમે સાબિત નથી કરતા, અમે અમારા પુરુષાર્થના પ્રયોગથી આગળ વધીને પછી એની સાથે મેળવીએ છીએ કે મેળ ખાય છે કે નહીં, એ રીતે પણ તપાસ્યું છે તો અમને લાગ્યું છે કે આ અવિરોધ નથી, વિરોધ આવે છે. એક વાતને વેદાંત જેવા દર્શનના વિરોધાભાસને સ્થાપે છે આ પત્રની અંદર, તો કેટલું પ્રમાણ આપે છે કે પોતાના અનુભવનું પ્રમાણ આપે, બળવાનમાં બળવાન પ્રમાણ આપે છે અને એ અનુભવમાં પણ પુરુષાર્થનું પ્રમાણ આપે છે. કેમ કે મોક્ષ માર્ગ છે એ પુરુષાર્થના આધારિત છે, પુરુષાર્થના દોરે પ્રવર્તતો એ માર્ગ છે. એટલે પુરુષાર્થના દોરે દોરાઈને વાત કરવી છે હવે કે છે. શું આવું કહેવાની પણ પદ્ધતિ છે એમની કોઈ? કે આશંકા કરીને એ વાતને વિચારવામાં આવી છે, એ ઉપરાંત વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરુદ્ધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે. પુરુષાર્થની સાથે આગળ વધીને પાછો વિચાર કર્યો છે, એટલે પોતાની વિપરીતતામાં ઉભા રહીને આ વિચાર નથી કર્યો. આત્મવીર્યને પરિણમાયું છે એનો અર્થ કે પોતે પુરુષાર્થમાં રહીને આનો વિચાર કર્યો છે. વિચારમાં રહીને વિચાર કર્યો છે એમને, પુરુષાર્થમાં રહીને વિચાર કર્યો છે, બે વચ્ચે મોટો ફેર છે. એમ કે ભાઈ તમે આ વાત ઉપર તમારો અભિપ્રાય આપો છો, વેદાંત દર્શન ઉપર અભિપ્રાય વ્યક્ત કરે છે, તો એ અભિપ્રાય વ્યક્ત કરવામાં તમારા ક્ષયોક્ષમ ની મૂડી છે તમારી પાસે કે બીજી કઈ મૂડી છે? તો કે ક્ષયોક્ષમ નું બળ ઉપરાંત પુરુષાર્થ નું બળ પણ છે અમારી પાસે. જે પુરુષાર્થી સ્વરૂપાનુભવ કરાય, આત્મજ્ઞાન કરાય, એ પુરુષાર્થ સહિત આ વાત કરવામાં આવે છે. માત્ર બુદ્ધિના ઉઘાડથી એનો અભિપ્રાય આપવામાં આવતો એમ કે છે. હા, કોના જોરે તમે વાત કરો છો એમ કે છે. સૂક્ષ્મના જોરે વાત કરો છો, બુદ્ધિબળથી વાત કરો છો, તો તમને આત્મવીર્ય આત્મિક પુરુષાર્થની મૂડી છે એ દશા પ્રગટ કરી છે. આત્મજ્ઞાન આત્મ પુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યું છે ને પછી આ વાત ચાલે છે એમ કે છે. આ સાધારણ વાત નથી, વેદાંતમાં ફેર છે એમ કેવું કોઈ મોટો સંપ્રદાય છે, અને એમાં ઘણા એવા એવી વ્યક્તિઓ થઈ ગઈ છે, નામી વ્યક્તિઓ થઈ ગઈ છે, શ્વેતાંબર આદિ 2000 વર્ષથી છે, સ્થાનક પાસે 500 વર્ષથી છે. આ એથી જૂનો સંપ્રદાય છે, આ તો કરોડો અબજો વર્ષથી ચાલતો હોય એવો અભિપ્રાય છે. કેમ કે ભગવાનને 363 ઉર્જા એમાંથી આ શરૂ થયેલો છે, એક પેડા પેઢી સાગરથી. એટલે ઘણા એની અંદર ત્યાગીઓ થયા, મહાત્માઓ થયા, ઋષિ મુનિઓ થયા. રામચંદ્રજીનો વખત ચાલો, આ વશિષ્ઠ ગુરુ ને બધા આશ્રમો ચાલતા જંગલમાં, અધ્યાત્મ વિદ્યાઓના જંગલની અંદર આશ્રમો ચાલતા, ને આત્મજ્ઞાની ગુરુઓ ઘણી દેખાવીને ત્યાં બેઠા હોય, ને મોટા મોટા રાજાના રાજકુમારો પણ ત્યાં એને મહેલ ને મકાન છોડીને જંગલમાં રહેવાનું, આટલા વર્ષનો કોર્સ છે, આટલા વર્ષ તો વિદ્યા માટે જંગલમાં રહેવાનું, પછી જે પદ્ધતિથી રહેવું પડે એ રીતે. કહેવાનો મતલબ શું છે એમાં કે અત્યારે તો આપણી બધી સગવડ સચવાય પછી સ્વાધ્યાય થાય. અને જો સગવડ ન સચવાય તો પછી આપણે સ્વાધ્યાય માટે તૈયાર નથી. માટે આપણી અનુકૂળતાઓ બધી હોય એ પ્રમાણે આપણે ત્યાં તો એમ કે તું રાજકુમાર હોય તો એકવાર તો કપડા બદલવા પડશે. ત્યાં તો યુનિફોર્મ જેમ હોય છે એમ ત્યાં પણ જે કાંઈ વિદ્યાર્થીઓને જે કપડાં પહેરવાના, જ્યારે ઉઠવાનું, 4 વાગે ઉઠવાનું એટલે 4 વાગે ઉઠવાનું, એ બધું એ જ વખતે એ જ રીતે થાય બધું. એમાં બીજી અગવડ સગવડનો પ્રશ્ન વિદ્યાર્થીને માટે નથી. એટલે એનો અર્થ શું છે કે વિદ્યા પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે? એ તો બધી હજી અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ છે. આત્મજ્ઞાનની વિદ્યા તો સર્વોત્કૃષ્ટ છે, એના માટે કેટલી ગરજ હોવી જોઈએ એ વિચારો. એ તો એવા સગવડવાળા હતા, એને શું ખામી હોય? રાજકુમાર ને એને શું ખામી હોય? એને કોઈ ખામી ન હોય, છતાં એ બધી વાત ત્યાં નહીં, આશ્રમમાં આવે ત્યાં એ કોઈ વાત વિદ્યાર્થી તરીકે આવ્યો છે, ત્યાં રાજકુમાર તરીકે નથી. બીજા જે હોય એની સાથે એ જ પ્રકારે બધું થાય. એનો અર્થ શું કે એને ગરજ છે, એટલે એ વિદ્યા પ્રાપ્ત કરવાની એને ગરજ છે. વિનય એટલો હોય છે, એ તો ગરજ હોય ત્યાં વિનય પણ આવે, સીધી વાત છે. ભણતા ત્યારે સુદામા ને શ્રી કૃષ્ણ નો સંવાદ નો એક કવિતા આપે કે તને સાંભળે છે, શ્રી કૃષ્ણ ને કે છે કે તને સાંભળે છે, મને કેમ વિસરે, મને કેમ વિસરે કે આપણે 4 વાગે ઉઠતા વેદ ની રૂચાઓ ભણતા. હતી તે કવિતા, તને સાંભળે છે, હું કેમ વિસરું આ બધું. એનો અર્થ શું કે સુદામા ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હતા અને આ મોટા 3 ખંડના ધણી વાસુદેવ હતા, પણ એ વિદ્યાર્થીના કાળમાં તો 2 જણા 4 વાગે ઉઠીને હારે લેસન કરતા હતા, એમ એનો અર્થ છે. એવા લોકો થયા છે એને ઘણા બુદ્ધિ વાળા અને ત્યાગી, તોય વિપર્યાસ રહે છે એમ અહીંયા નક્કી કરે છે. તોય વિપર્યાસ રહે છે, કેટલી કાળજી લેવી પડે વિપર્યાસ કાઢવા માટે એ વિચારવાનું છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય તોય વિપર્યાસ રહે છે એમ અહીંયા નક્કી કરે છે. તોય વિપર્યાસ રહે છે, કેટલી કાળજી લેવી પડે વિપર્યાસ કાઢવા માટે એ વિચારવાનું છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતો નથી. એટલે કે વિરોધપણું છે ત્યાં, ભલે એ કહે છે ઘણી બુદ્ધિ લગાવી છે, ઘણી વાતો કરી છે, ઘણા ઉઘાડવાળા છે, ઘણા ત્યાગી છે, બધી વાત સાચી, વિરોધપણું છે, વિરોધપણું નથી. મોટો ભેદ લીધો યાર, કેમ કે વિપર્યાસમાં થોડો વિપર્યાસ ને જાજો વિપર્યાસ નો પ્રશ્ન નથી. વિપર્યાસ થાય ત્યારે 100 એ 100% એને ગણવામાં આવે છે. માટે મોટો ભેદ લીધો કે એમાં મોટો ભેદ જોવામાં આવે છે. અને તે પ્રકારે અને એ સાંખ્ય આદિ બીજા જે વિદ્વાનના અભિપ્રાયો છે એ બધા તત્વોની અંદર મોટો તફાવત જોવામાં આવે છે. એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મ સ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે. જીનેન્દ્રદેવે જે વાત કરી છે એનું કારણ છે કે આત્મામાં એક અગુરુ લઘુ નામનો ગુણ છે. એક દ્રવ્ય ગમે તેટલા હિણા પરિણામે જેમ કે આત્મા દ્રવ્ય ચૈતન્ય નિગોળમાં જાય તો પણ જળ ન થાય, કેમ કે અલગો છે. એવું જ્ઞાન થાય ને લુકા લોક ને પ્રકાશે તો પણ એક પણ પરદ્રવ્ય રૂપે ન થાય. લુકાલોક વ્યાપક કહેવાય છે જ્ઞાન ને એક ન્યાય નું, તો પણ કે વ્યાપક છે એ કહેવા માત્ર છે, વ્યાપીને જાણે એટલું સરસ જાણે છે, પરદ્રવ્ય રૂપે એક અંશે થતું નથી. કેમ કે અગુરુ છે, એ ગુરુ છે પણ અગુરુ છે, લઘુ છે તો પણ અલઘુ છે. હવે આ જે ગુણ છે એ કેવળ જ્ઞાન ગોચર છે. કેવી રીતે અન્યમતિ કહે, અન્યમતિ કેવી રીતે કહે, જ્યાં કેવળ જ્ઞાન નથી ત્યાં એ ધર્મનો ને એ ગુણનો કોઈ જ્ઞાન થતું નથી, કે કેવી રીતે, એવી ઘણી વાતો છે. એટલે એમ કે છે આવવાનો પ્રશ્ન જ નથી, એ તો ઘણી વાતો રહી જાય છે. ઓબ્જેક્ટ વક્તવ્યમાં છે એના ઉપરથી બધું નિર્ણય કરવો પડે ને, અવ્યક્ત નો તો નિર્ણય કેવી રીતે થાય. એકમાત્ર શ્રીજીને કહ્યું છે તેવું આત્મ સ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે. જોવામાં આવે છે એટલું નહીં, તે પ્રકારે વેદવામાં પણ આવે છે. શૈલી જોઈ, ક્યાં સ્થાપ્યો તો પુરુષાર્થને સ્થાપ્યો, એનો નિષેધ કરવામાં પોતાના પુરુષાર્થને સાક્ષી આપે, અહીંયા માન્ય કરવામાં પોતાના અનુભવની સાક્ષી આપે. અમે વેદીએ છીએ, અનુભવીએ છીએ. શ્રીજીને કહ્યું એવું આત્મ સ્વરૂપ અવિરોધપણે જોવામાં આવે છે અને અનુભવવામાં આવે છે. એમના કથનને જોતા પણ અવિરોધપણું લાગે છે, અંદરમાં અનુભવ કરીએ છીએ ત્યારે પણ એમ જ લાગે છે. બે વાત લીધી, અનુભવની સાક્ષી લીધી છે. તે પ્રકારે વેદવામાં આવે છે. સંપૂર્ણપણે અવિરોધી જીવનું કહેલું આત્મ સ્વરૂપ હવા યોગ્ય છે એમ ભાષે એવી મોર મારી છે. સંપૂર્ણપણે અવિરોધી જીવનું કહેલું જે આત્મ સ્વરૂપ છે તે સંપૂર્ણપણે અવિરોધી છે અને એમ જ હોવા યોગ્ય છે અને એમ જ ભાષે છે અમારા જ્ઞાનમાં. કેટલા સ્પષ્ટ છે જૈન દર્શન વિશે. તો આ ગ્રંથ વાંચનારા પણ ઘણા એવું વિચારે છે કે એમણે વેદાંત માન્ય કર્યું છે, સર્વધર્મને તો માનતા હતા, એમને તો સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા હતી. સહિષ્ણુતા બીજી વાત છે, માન્ય કરવા એ બીજી વાત છે, સ્વીકાર કરવો એ બીજી વાત છે. પોતાના વિચારાનુસાર તુલના કરે, દરેક માણસ તુલના કરે તો પોતાના વિચારાનુસાર, પોતાના અભિપ્રાય અનુસાર કરે, પોતાની શક્તિ ને યોગ્યતા અનુસાર કરતા હોય છે. સહિષ્ણુતા છે, સહન કરવું એના પરથી સહિષ્ણુ થવું એમ વાત આવે કે બીજામાં વિપરીતતા છે પણ મારે તો સહન કરવાની છે. વિપરીતતાને પણ વિપરીતતાને વિપરીતતા જાણવાની છે, વિપરીતતાને અવિપરીતતા જાણવાની નથી એમ વાત છે. જુદી જુદી વાત છે. સંપૂર્ણપણે અવિરોધી છે એમ કહેવામાં નથી આવતું, એટલે અત્યારે હું એ સંપૂર્ણ અવિરોધી છે એમ કહેતો નથી જૈન દર્શનને. તેનો હેતુ માત્ર એટલો જ છે કે સંપૂર્ણપણે મારી આત્મ અવસ્થા પ્રગટી નથી, એટલે કેવળ જ્ઞાનથી જાણીને કહું છું એમ વાત નથી. મારો જેટલો અનુભવ છે અનુભવ ઉપરથી હું કહું છું કે એમણે જે કહ્યું છે તે સંપૂર્ણપણે અવિરોધી હોવા યોગ્ય છે. શું કર્યું? હોવા યોગ્ય છે અને છે જ એમ બે શબ્દમાં શબ્દભેદ મેં કેમ રાખ્યો છે કે મારી દશા કેવળ જ્ઞાનરૂપ નથી થઈ માટે, જેથી જે અવસ્થા પ્રગટ છે તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ અને તે અનુમાન ઉપર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે એમ જણાયું છે. સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે એમ લાગે છે, એવા જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમારી વર્તમાન દશાના કારણે કર્યો છે. કેવળ જ્ઞાન હોય તો બીજી રીતે વાત કરીએ, કેવળ જ્ઞાન નથી માટે બીજી રીતે વાત કરીએ છીએ એમ કે છે. એટલે ક્યાંય પણ અમે કહેવામાં પ્રમાણ બહાર જઈને વધારે કહીએ છીએ એમ વિચારવા યોગ્ય નથી. ક્યાં તો કેટલી મધ્યસ્થતા છે એનો આંખ છે એમનો, તે પોતાની દશાને ભાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરે છે એમ કે છે. પત્ર અપૂર્ણ મળ્યો છે પણ બહુ સારો પત્ર છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપ કોઈ પણ પુરુષને વિશે પ્રગટવું જોઈએ એવો આત્માને વિશે નિશ્ચય પ્રતીતિ ભાવ આવે છે. અને તે કેવા પુરુષને વિશે પ્રગટવું જોઈએ એમ વિચાર કરતા જીન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કેટલી સ્પષ્ટતા વર્તે છે. અમને ભલે આત્મ સ્વરૂપ નથી સંપૂર્ણપણે પ્રગટ્યું, પણ સંપૂર્ણ આત્મ સ્વરૂપ કોઈ પણ પુરુષને વિશે, કોઈ પણ આત્માને વિશે પ્રગટ થઈ શકવા યોગ્ય છે થવું જોઈએ. અને એનો વિચાર કરીએ કે કોના કેવા આત્માને વિશે પ્રગટ થાય, તો અમારા નજરમાં જીનેન્દ્ર દેવ આવે છે, શ્રીજી અમારી નજરમાં આવે છે. એ સિવાય, જીન સિવાય કોઈ અમારી નજરમાં આવતો નથી. એટલે દુનિયાના તમામ દેવોનો ખ્યાલ છે એમ કે છે. ઈષ્ટદેવો છે ને, દરેકને પોતાના ઈષ્ટદેવો છે. કોઈ ખુદા માને છે, કોઈ ઈશ્વર માને છે, કોઈ જગત નિયંતા માને છે, કોઈ વિષ્ણુ માને છે, કોઈ મહાદેવ માને છે, કોઈ આ બ્રહ્મા વાળા પ્રજાપતિ બ્રહ્મા માને છે, અને એવા પણ ઘણા પોતપોતાની રીતે માનતા હશે. જીનેન્દ્ર દેવ ની તોલે કોઈ આવે એવું અમને લાગતો નથી. બહુ કેમ કહેવાની શૈલી છે, બહુ સુંદર છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપ કોઈ પણ પુરુષને વિશે પ્રગટવું જોઈએ એ અશક્ય નથી એમ લાગે છે. એ પ્રગટ થઈ શકે એવું લાગે છે, કેમ કે અમને આત્મ સ્વરૂપ પ્રગટ્યું છે, અધૂરું પ્રગટ્યું છે. પણ સંપૂર્ણ પ્રત્યય આ રીતે, આ પદ્ધતિએ, આ વિધિએ સંપૂર્ણ પ્રત્યય એ અમને સ્પષ્ટ લાગે છે. એવા આત્માને વિશે નિશ્ચય, એવો આત્માને વિશે અમને નિશ્ચય પ્રતીતિ ભાવ આવે છે, ખાતરી થાય છે. અમારા અનુભવથી અમને ખાતરી થાય છે કે આત્મદેવ અમને પ્રગટ્યો છે, અને સંપૂર્ણ આત્મા પ્રગટે આ જ વિધિએ એવી અમને ખાતરી છે. પણ તે કેવા પુરુષને, કોને પ્રગટે, કોને પ્રગટ્યું હોવું જોઈએ એમ વિચાર કરતા જીન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે. એટલે કે જીનેન્દ્ર દેવને આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું છે એ અમને ખાતરી થઈ છે, વિશ્વાસ આવ્યો છે. આ વિશ્વમાં એ સિવાય કોઈને આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું હોય એ અમે માનવા તૈયાર નથી. બહુ બધા મત આવી ગયા કે ના આવી ગયા, એમાં કયો મત બાકી રહ્યો? કોઈને પણ આ સૃષ્ટિ મંડળ વિશે આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામી ને વિશે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે. અત્યારની વાત કરે છે કે હમણાના કાળનો વિચાર કરીએ તો વર્ધમાન સ્વામી યાદ આવે છે. એમના જેવા કોઈ પુરુષાર્થવંત વીર પુરુષ અમને જોવામાં આવતા નથી. અને એ કાળ, આ કાળને વિશે સ્પષ્ટ છે કે જે તીર્થાદિનાથ છે એમને જે 30 વર્ષથી ઉંમરે પુરુષાર્થ ઉપાડ્યો, 12.5 વર્ષ પછી જે કેવળ જ્ઞાનની પ્રાપ્ત કરી, 73 વર્ષના આયુષ્યમાં આ નજીકના કાળમાં એમના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે તો આ છેલ્લા 3000 વર્ષની અંદર કોઈ અમને જોવામાં આવતા નથી. પહેલો નંબર એમનો અમને દેખાય છે. એનો અર્થ એ થાય છે કે ભગવાન મહાવીર સ્વામીનું અભ્યંતર સ્વરૂપ એમના જ્ઞાનમાં કેટલું બધું સ્પષ્ટ હતું. આપણે તો નામથી જાણીએ છીએ કે મહાવીર ભગવાન આપણા તીર્થંકર થઈ ગયા, અને એમના શાસનમાં અત્યારે આપણે છીએ, એ નામ નિક્ષેપે છે, આ ભાવ નિક્ષેપે છે, એમના ગુણ જોવે છે. કે કોઈ પણ આ સૃષ્ટિ મંડળને વિશે અત્યારે વિચાર કરીએ છીએ ત્યારે આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો સૌથી પહેલા વિશે પ્રથમ વાત કરી છે. પછી બીજાને નથી પ્રગટ્યું એમ નથી કહેતા, પણ પહેલો નંબર અમને વર્ધમાન સ્વામીનો દેખાય છે. અથવા તે દશાના પુરુષો કોઈ થાય હોય તો સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મ સ્વરૂપ એવા આત્માઓને પ્રગટવા યોગ્ય છે એમ કરીને લોકે એમને ભગવાન વર્ધમાન સ્વામીનું નામ એટલા માટે દીધું છે કે વિદ્યમાન સંપ્રદાયો જે પ્રાચીન અને અર્વાચીન જે સંપ્રદાયો છે એમાં કેટલાક પ્રાચીન સંપ્રદાયો છે, કેટલાક નવા થયેલા અર્વાચીન, પણ એ પ્રાચીન સંપ્રદાયોને જોતા અને ભગવાન મહાવીર સ્વામીને જોતા એની હારે કોઈ આવે એવું લાગતો નથી. એમ કરીને વાતને આગળ વર્તમાન પરિસ્થિતિ ઉપર દોરી જવી હોય એ જાતનો આ પત્ર લાગે છે. પણ અહીંથી આ પત્ર અપૂર્ણ રહી ગયો છે. આપણે વર્તમાન પરિસ્થિતિમાં જે બોધ લેવા યોગ્ય જે બે ત્રણ વાત છે એ શરૂઆતમાં જે ચર્ચી રહી છે કે આત્મજ્ઞાન અને મોક્ષ પ્રત્યે લક્ષ્ય હોવા છતાં પણ જ્યાં સુધી આ માર્ગનો આ ધ્યેયનો સંપૂર્ણપણે યથાર્થથી નિર્ધાર કરવામાં આવતો નથી ત્યાં સુધી જેમ વેદાંતાદિ દર્શનમાં વિપર્યાસ રહી ગયો એવો કોઈને કોઈ મોટો વિપર્યાસ રહી જવાની સંભાવના છે. માટે આત્મજ્ઞાનનો વિષય આપણે આદર્યો છે કે હાથમાં લીધો છે કે એનો અધ્યયન ચાલે છે કે એનો સ્વાધ્યાય ચાલે છે માટે આપણે કાંઈ ફિકર નથી એમ વિચારવા જેવું આમાંથી ખાસ વાત એ નીકળે છે. એ 597 પૂરો થયો. 598 પત્ર છે સૌભાગભાઈ ઉપરનો. આ પત્રની અંદર મુખ્યપણે એમને મુંબઈ પ્રત્યક્ષ સમાગમમાં આવવા સંબંધીની ચર્ચા એમના અને ડુંગરભાઈના વિષયમાં થઈ છે એનો ઉલ્લેખ છે. પણ પહેલા પેરેગ્રાફમાં એમણે પોતાની દશા વિશે સૂચન માંગ્યું છે કે તમે શું સૂચવો છો. મારે તો આ એક સમસ્યા છે, વર્તમાનમાં મારી સમસ્યા છે, એમાં તમારી શું તમારું સૂચન શું આવે છે.
પ્રશ્ન પૂછ્યો 566 પત્રમાં એ પ્રશ્ન એનો આવ્યો છે.
566 માં એ પ્રશ્ન છે ને પછી અહીંયા દોરાયો છે. સંસારનું મુખ્ય કારણ પ્રેમ બંધન દ્વેષ અસરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો એને યોગ્ય જણાતો ન હોય એટલે પોતાને અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત થતા કરતા તથા ઓછો કાળ કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે પોતા ઉપર જે પ્રશ્ન છે એ પ્રશ્ન એમને ફાગણ સુદમાં પૂછ્યો છે. ફાગણ સુદ ચૈત્ર સુદ વૈશાખ સુદ ને વૈશાખ બધા 1.5 મહિને પાછી એની ચર્ચા ફરીને પોતે પોતાના માટે કાઢી છે પત્ર વ્યવહારની અંદર કે અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે કે એમાં કાળ વિશેષ વ્યતીત થાય છે ને તો તે અલ્પકાળમાં કરવા માટે શું કરવું એ પ્રશ્ન છે ને એટલે એ વાત પહેલા લખી કે અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં પરિણામી ઘટે છે કે જેથી તે ઉપાધિ રહી થઈ શકે શીઘ્રપણે એટલે બહારનો વ્યવહાર એને છૂટી જાય એ પ્રશ્ન અમે લખ્યું હતું એ 1.5 મહિના પહેલા. તેના ઉત્તરમાં તમે લખ્યું કે હવે એમનો એમનો ઉત્તર પણ આવ્યો છે એ દોર આવે છે અહીંયા. સારી વાત છે કે એ વાત અહીંયા લખે છે પોતે કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી. અલ્પ પણ રાગ છે એટલું તમને બંધન છે કે આ મારા ભાગીદાર છે, આ મારા કુટુંબ માટે કરવું પડે છે અને આ બધું જે વ્યાપારની અંદર પથારો કર્યો છે આ બધો પથારો કરવામાં હું પણ વચ્ચે કારણરૂપ છું, હું પણ એક કારણરૂપ છું. તો એવી રીતે જે પોતાનો સંબંધ એ પ્રકારના રાગને લઈને વિચારવામાં આવે છે નિશ્ચય સંબંધ છે. માનો કે કોઈ પણ માણસનું આયુષ્ય નાની ઉંમરમાં પૂરું થાય છે તો એના 1000 કામ બાકી છે એમ સમજો. નાની ઉંમરમાં તો માણસ બધા કામ બાકી હોય છતાં એક કામ ને એડ્યા વગર એને તો ત્યાંથી ગેરહાજર થવું જ પડે. થંભે કે ન થંભે, તો એને કેટલો સંબંધ હતો એ બધા કામો સાથે? એને માન્યો તો મારે હોય 100% નો સંબંધ છે. કુદરત એમ કે છે કે તારે 1% નો સંબંધ નતો, કઈ લેવા દેવા, તું ક્યાં ને ક્યાં. આ પરિસ્થિતિ છે. જવાબ બહુ સરસ આપ્યો છે કે જ્યાં સુધી રાગ બંધન છે એની સાથેનું જોડાણ તમે વિચારો છો ત્યાં સુધી ઉપાધિ રહી જ નહીં થવાય, ત્યાં સુધી આ ઉપાધિ ચાલશે. અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય, એ રાગ ઘટી જાય. પરિસ્થિતિ જ્યાં ત્યાં ને ત્યાં ભલે રહીએ, રાગ ઘટી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહી જ થવાય. રાગ ઘટવો જોઈએ, વિતરાગતા વધવી જોઈએ, અને રાગ ઘટવો જોઈએ. ચક્રવર્તીને શું થાય? 96,000 રાણી છોડીને ભરત ચક્રવર્તી હાલી નીકળ્યા. થયું શું? 96,000 નો શું શું થશે એ વિચાર કરવા રહ્યા? મારે લેવા કે દેવા જાય. મારો રાગ હતો ત્યાં સુધીનો સંબંધ, મારો રાગ તૂટ્યો, સંબંધ પૂરો થઈ ગયો. સંયોગો એમને મરી ગયા. મારો રાગ તૂટ્યો, સંયોગ સંબંધ પૂરો થઈ ગયો. સંબંધ ક્યાં સુધી? રાગ છે ત્યાં સુધી. બહુ સરસ જવાબ આપ્યો છે સુભાષભાઈએ. જે જવાબ આપ્યો છે એ ઉપરથી એમ લાગે છે કે એમની વિચાર શક્તિ ઘણી હતી. એમના પુત્રોનો અભ્યાસ કરવાનું કારણ એ છે કે મોક્ષની દશામાં પણ વિચાર શક્તિ ઘણી હતી, અને જ્ઞાની સૂચન માગે આવા મહાપુરુષ તો એના એમને આ સૂચનને એમ ઈ કહે કે યથાર્થ છે તમારી વાત. કોઈ નિર્મળતા હતી કે કોઈ વિચાર શક્તિ હતી?
જીવની પાત્રતા લેખક
બરાબર, પાત્રતા બહુ સારી, નિર્મળતા બહુ સારી, યોગ્યતા ઘણી સારી, અને આત્મહિતના વિષયમાં વિચારવાની શક્તિ ઘણી ઘણી સારી શક્તિ. તે પરિણતિ, પરિણતિનો વિષય લીધો છે. શું? આત્મ પરિણતિથી એ બંધન ઓછું પડી જાય તેવી પરિણતિ રહે. પરિણતિ એ જાતની, કાર્યો તમે ઉપયોગથી ગમે તે કરો, પરિણતિ તમારી ઘટી ગઈ હોય. વિતરાગતા બધે તો થાય ને, અલ્પકાળમાં ઉપાધિ હોય, વિતરાગતાની પરિણતિ વધે તો રાગની પરિણતિ ઘટે. બળ તો પરિણતિનું છે, છદ્મસ્થ અવસ્થામાં બળ તો પરિણતિનું છે. કેમ છૂટાતું નથી કે પરિણતિમાં ફેર નથી પડ્યો એમ કે છે. ગુડ ઉત્તર લીધો છે. એ પ્રમાણે ઉત્તર લેખો તે યથાર્થ છે. અર્થ શું થાય છે? જ્ઞાન દશામાં મોક્ષ માર્ગી જીવોને પણ જેટલી પરિણતિ મજબૂત એટલું તેને તે ગુણ સ્થાનમાં ઉચ્ચ કોટેનું પરિણામ ગણવું, જેટલી પરિણતિ ઘણી એટલું તે જ ગુણ સ્થાનમાં જઘન્ય પરિણામ સમજવું એમ કહેવા માંગે છે. કહેવાય તો ચોથું ને ચોથું ગણવું, પાંચમું ને પાંચમું ગણવું, છઠ્ઠું આત્મું ને છઠ્ઠું સાતમું કહેવાય. પણ એ ગુણ સ્થાનના ભેદ કેટલા કે અસંખ્ય. સ્થૂળપણે વિભાગ પાડો તો ત્રણ, જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ. આ તો એકાવતારી જીવ છે. શ્રીમદ રાજચંદ્રજી નો આત્મા છે એ એકાવતારી છે. ચતુર્થ ગુણ સ્થાનમાં ઉત્કૃષ્ટ ચતુર્થ ગુણ સ્થાને છે. અને ત્યારે તો એમને એ પ્રશ્ન ઉઠે છે કે અલ્પકાળમાં છૂટું હોય તો શું કરવું? જ્ઞાન પ્રાપ્તિને હજી 4-5 વર્ષ થયા છે, ભરું યુવાન અવસ્થા છે, શરીરની અવસ્થા નંબરમાં નાની છે. મારે તરત છોડવું હોય શું કરવું? એ કયો ઠીક ક્યાંથી પ્રશ્ન ઉઠ્યો? એ પ્રશ્ન એક પ્રકારની યોગ્યતામાંથી ઉઠ્યો છે કે આ મારી વર્તમાનમાં સમસ્યા છે. તમારા વિચારમાં કઈ વિશેષ વાત આવે છે? પૂછવાનું કારણ એ છે કે એવું હું શું કરું? શું એવા આત્મ પરિણતિને હું કયા વિચારમાં લાવું, કયા પ્રકારમાં લઈ આવું કે જેને લઈને શીઘ્રપણે ઉપાધિ રહિત થઈ શકાય, એવું કઈ તમારા વિચારમાં આવે છે? એવો કોઈ પ્રયોગ કરવા જેવો લાગે છે તો કરીએ આપણે. તો એ બળ છે, કઈ તમને દેખાય છે એ પ્રયોગ કરવા જેવો? એમ પ્રશ્ન પૂછો છે. એમને શું છે કે જનરલ ઉત્તર આપ્યો છે, ઉત્તર બરાબર છે. જે માગે છે એ ઉત્તર નથી આપ્યો. એમણે આ જે ઉત્તર આપ્યો છે એ તો પોતાના જ્ઞાનમાં છે. એ વાત કે આત્મ પરિણતિ જેટલી બળવાન એટલું બંધન ઓછું, અને આત્મ પરિણતિ બળવાન કરવી જોઈએ. આત્મ પરિણતિ બળવાન કરવા માટે શું કરવું જોઈએ? કે વારંવાર સ્વરૂપને સ્પર્શવું જોઈએ, બુદ્ધિપૂર્વકનો અબુદ્ધિપૂર્વકનો બંને રાગ મટાડવા માટે સ્વશક્તિમ સ્પર્શન 116 માં કળશ લીધો છે અમૃતચંદ્રાચાર્યજી. પોતાની શક્તિને સ્પષ્ટતા વારંવાર સ્પષ્ટતા એ દશા થાય છે. એ વાત એમના ખ્યાલમાં નથી, એવું કઈ નથી. એ તો પૂછે છે કે અત્યારે હું બીજો કોઈ પ્રયોગ એવો કરું કે જેને લઈને આમ થઈ જાય, એવું કઈ તમને સૂજે છે? વર્તમાન સમસ્યા છે, આ ચાલતી પરિસ્થિતિની આ સમસ્યા છે, કોઈ કાયમી સમસ્યા નથી અમારી. એ તો ખ્યાલ છે કે આમાં આગળ વધતી જશે, દશા તો આગળ વધતી જશે અને પૂર્ણ થઈ જશે, એ તો ખ્યાલમાં છે. એ આપોઆપ થવાના છે, પણ એ થશે થશે ઉપર નથી. મને ચટપટી અત્યારે લાગી છે, એનું શું કરવું એની વાત છે.
આની પાછળમાં ભાવ હોય ને, આમે પુરસાદ જાગે, સુભાષભાઈ નો પુરસાદ જાગે,
સુભાષભાઈ નો પુરુષાર્થ જાગે. એ તો સ્વલક્ષી વિચાર ધરાવાળા જે હતા એટલે તો સહેજે એમને એ વિચાર આવે ખરો, પણ એમને પોતાની પણ આ સમસ્યા છે. વર્તમાનમાં પોતાને પણ સમસ્યા એટલા માટે છે કે એમને જે સમય ગયો, ત્રણેક વર્ષનો, છેલ્લા ત્રણેક વર્ષનો જે સમય ગયો વ્યવસાયમાં, એ અસહ્ય થઈ પડ્યું છે. 24મી વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ, ઘણી મસ્તી હતી. 25મા વર્ષથી પછી જે મુંબઈ જવાનું થયું, 25, 26, 27, એ અસહ્ય થઈ પડ્યું છે કે આ વ્યર્થ પ્રવૃત્તિમાં આટલો બધો સમય દેવાનો, આ બધી ઉપાધિ કરવામાં આવું કિંમતી આયુષ્ય એમાં ગુમાવવાનું, એ વસ્તુ પોતાને સહન થતી નથી. બીજી બાજુ રાગ રહી ગયો કયો, કે ઉદય કયો, કે પુરુષાર્થ નો પ્રકાર કયો, એમને જે લોકોને સાથે જોડાયા છે એ કોઈનું મન દુભવાય તો એ મન દુભવા તૈયાર નથી. ન તો કુટુંબના સભ્યોનું મન દુભવા તૈયાર છે, ન તો ભાગીદારોનું પણ મન દુભવા તૈયાર છે. એ મન દુભવવાનો પ્રકાર અને વિતરાગતા લાવવાના પ્રકાર, આ બે વચ્ચે જે વિરોધાભાસ છે એને કઈ યુક્તિથી મટાડવો, આ પ્રશ્ન છે. વિચાર કરીએ, ચક્રવર્તી જયારે છોડે છે ત્યારે કે એના કુટુંબીઓનું મન નથી દુભાતું, એ બધાને એના ઉપર લાગણી નહોતી, કે એનું તો સર્વસ્વ જ હતું. એ વખતે વિતરાગતામાં કાંઈ એની પરિણતિ નિરસ થઈ જાય છે. મારી મારે મારી મારા પરિણામ કામ ન કરે હું શું કરું? એ પરિણામ કામ ન કરે એ પરિસ્થિતિ કેવી રીતે આવે છે? કે આવી એ પહેલા આવી અસહ્ય પરિસ્થિતિ થાય છે, પછી એનું ફળ આવે છે, ત્યારે એ પરિણામ આવે છે. આ વિશેષ કરીને વિચારવા યોગ્ય વિષય છે.